हरे कृष्ण। तो समस्त वैष्णव भक्तों दर शुक्रवारे थनारा आ भागवत कथा नी अंदर हार्दिक स्वागत छे। भगवाने जारे ब्रह्मा जी ने आदेश आप्यो के हे ब्रह्मा तमे सृष्टि नु निर्माण करो, अने ब्रह्मा जी ए भगवान ना आदेश थी सृष्टि नु निर्माण कर्यो। 84 लाख प्रकारना जीव बनाव्या, आ जीवोनी अंदर दरेक प्रकारनी वस्तु भरी, बुद्धि, अहंकार, मन, समस्त प्रकारनी इंद्रियो, सुख दुख जे पण वस्तुओ छे, आ बधी वस्तु भगवाने भरी। ब्रह्माजीए समस्त वस्तुओ बनावी अने सृष्टि चालू तो थई, पण जेटला पण जीवो छे ए कोई चलायमान न थया, कारण के आत्मा तो होय पण परमात्मा ज्यां सुधी भगवान हृदय मां न होय त्यां सुधी काय न थाय। त्यारे ब्रह्माजी એ કીધું કે હે ભગવાન, તમે તો કીધું કે સૃષ્ટિનું નિર્માણ કરો, મે બધા જીવોને બનાવ્યા, સમસ્ત 14 લોકનું નિર્માણ કર્યું, અને તમારા કહેવાથી અંદર આત્માય નાખી દીધા છે, પણ એક કે જીવાત્મા ચાલતો, જેવી રીતે આપણે ગાડી હોય, ગાડી કે રમકડા આવે રમવાના, સેલ વાળા રમકડા આવે ખબર, સેલ અંદર સેલ નાખેલા હોય પણ ચાવી જ્યાં સુધી ભરો નહીં, એનું બટન ચાલુ ના કરો ત્યાં સુધી રમકડું નાચે નહીં। હાલાકી એક રમકડાની અંદર સેલ ભરેલો છે, બધું છે, પણ એ બટનને ચાલુ તમે ના કરો અથવા ચાવી ના ભરો ત્યાં સુધી રમકડું ચાલવાનું નથી। એવી જ રીતે બ્રહ્માજીએ સમસ્ત જીવોના હૃદયમાં આત્મા તો આવી ગયો છે, પણ પરમાત્મા નથી। તો ભગવાનની દ્રષ્ટિ પડવાથી સમસ્ત સંસારના જીવાત્માઓ ચલાયમાન થઈ ગયા અને પોતપોતાનું કર્મ કરે છે, અને દરેક જીવાત્માને સંસારની અંદર અલગ અલગ પ્રકારના સુખ પ્રદાન થાય છે। વાસ્તવિકમાં આ બધી જે સૃષ્ટિ ચાલી રહી છે એ ભગવાનની દ્રષ્ટિથી ચાલે છે। ભગવાનની દ્રષ્ટિ એટલે ભગવાનનું તેજ, ભગવાન જે જે જગ્યાએ નજર નાખે ને એ જગ્યામાં જેટલા પણ જીવો છે એ બધાને સુખ પ્રદાન કરે છે। અને આ વસ્તુને સાબિત કરવા માટે કુંતી મહારાણી કહે છે ભગવાનને, ભગવાન જ્યારે હસ્તિનાપુરથી એટલે દિલ્હીમાં હસ્તિનાપુર આવ્યું, કૌરવો પાંડવોનું જ્યારે યુદ્ધ થયું ને, આ યુદ્ધ પતી ગયું ને ભગવાન રથમાં બેઠા હતા, અને એ સમયે કુંતી મહારાણી આ વસ્તુને ક્લિયર કરે છે। કુંતી મહારાણી કહે છે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયના 40 નંબરના શ્લોકમાં કહે છે, બહુ સુંદર કુંતી મહારાણી પ્રાર્થના કરે છે ભગવાન ને, કે છે
ઇમે જનપદા સ્વૃદ્ધા સુપકૌષધિ વિરુધ વનાદ્રીન ઉદ્ધ અન્વંતો ધંતે તવીક્ષિતે।
ઇમે જનપદા લોકા સ્વૃદ્ધા,
કુંતી મહારાણી કહે છે કે હે કૃષ્ણ, આપની દ્રષ્ટિના પ્રભાવથી જ આ દેશ જે છે ને એ પાકેલી ફળભૂત જમીન તથા વેલાઓ, આ વૃક્ષો, આ બધા જે હરાભરા એટલે લીલાછમ છે, આ બધા તમારી દ્રષ્ટિથી છે. તમારી દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે છે ને એ બધા જીવોને સુખ મળે છે. વાસ્તવિકમાં જે જગ્યાએ જે ઘરે ભગવાનની દ્રષ્ટિ પડી જાય ને એ જીવાત્માઓ સુખી થઈ જાય છે. કુબજા દેખાવમાં કેવી કુબડી લાગતી હતી, પણ ભગવાનની દ્રષ્ટિ એ કુબજા પર પડી એ કુબજા સુંદર દેખાવા માંડી. મહાભારતમાં વર્ણન છે. અને એ જ ભગવાન જ્યારે ત્રેતાયુગમાં આવ્યા અને ભગવાનની દ્રષ્ટિ અહલ્યા પર પડી, ગૌતમ ઋષિ મુનિની પત્ની અહલ્યા, અને જેવી ભગવાનની દ્રષ્ટિ પડી અહલ્યા પથ્થરમાંથી સુંદર અપ્સરા સ્ત્રી બની ગઈ. તો વાસ્તવિકમાં દરેક જીવાત્માનું આ કર્તવ્ય બને છે કે સવારમાં વહેલા ઉઠી અને ભગવાનના દર્શન કરવા. અને ભગવાનની દ્રષ્ટિ જો આપણી ઉપર પડી ગઈ ને તો એનું જીવન સફળ બની શકે છે. જેવી રીતે એક નાનું બાળક જ્યારે સ્કૂલમાં જતું હોય, કોલેજમાં જતું હોય, નોકરી ધંધે જતું હોય અને માતા પિતાના પગે પડીને જાય ને તો માતા પિતા કૃપા કૃપા અને આશીર્વાદ વરસાવે છે. સુખી ભવ, વિજય થાઓ, આયુષ્યમાન ભવ. જ્યારે માતા પિતા હૃદયથી આશીર્વાદ આપે ને તો એ દીકરો હોય, વહુ હોય કે દીકરી હોય, એ સંસારમાં જ્યારે આગળ ઘરની બહાર જ્યારે પગ મૂકે છે ને એ વિજય પ્રાપ્ત કરીને આવે છે. અમારે એક શિષ્ય, એક ભક્ત હતો અને એને કીધું કે તમે પ્રચાર કરવા જાઓ, સત્સંગ કરવા, કથા કરવા ક્યાંક બાર ગામ મોકલ્યા હતા. આ તો ટ્રેનમાં જવાનું હતું એટલે ભગવાનને પગે ન પડ્યા અને ગુરુને પગે ન પડ્યો. ત્યારે શિષ્યને બોલાવ્યો, એ ભાઈને બોલાવ્યો, ભગતને, કે અહીંયા આવો. કે તમે ક્યાં જાઓ છો? એ કે હું શ્રીમદ ભાગવત કથા કરવા જાઉં છું. એનાથી શું થશે? લોકોને જ્ઞાન અને ભક્તિ મળશે. ત્યારે ગુરુ મહારાજે, અમાર ગુરુ મહારાજ કે તમે જે કાર્ય માટે જાઓ છો ને એના માટે આશીર્વાદ લઈને જાઓ અને ગુરુને પ્રણામ કરીને જાઓ. હાલાકી એ ગુરુ પોતે છે, પણ એ કેમ કે છે કે તમે ગુરુની અને ભગવાનની કૃપા લઈને જ્યારે જશો ને તો જીવનમાં કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ માર્ગમાં તમે વિજય થશો. વાસ્તવિકમાં આ જગતમાં કોઈ પણ જીવાત્મામાં બુદ્ધિ હોતી નથી, પણ જ્યારે ગુરુની કૃપા થઈ જાય, ભગવાનની કૃપા અને આશીર્વાદ વરસે ને તો સંસારના બધા કાર્યો એના સરળ થઈ જાય છે. આ ભગવાનની કૃપા કહેવાય, આ ગુરુની કૃપા, આ માતા પિતાની કૃપા. તો ભગવાનની દ્રષ્ટિ જે જે જગ્યા, મરુભૂમિ હોય ને, મરુ કે છે રેગિસ્તાન હોય ને, પણ એ જગ્યામાં પણ જો ભગવાનની દ્રષ્ટિ પડી જાય ને તો ત્યાં આગળ પણ હરુભરું થઈ જાય આખું વાતાવરણ. એટલા માટે સવારે વહેલા ઉઠીને ભગવાનને પગે લાગવું જોઈએ. એનાથી શું થશે? તવ માયામ જયેત, ઈ માયા ઉપર વિજય પ્રાપ્ત કરશે. સુત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને કહે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને યુધિષ્ઠિર મહારાજ રાજસિંહાસન ઉપર બેઠા છે, પાંચ પાંડવોની કથા, અને યુધિષ્ઠિર મહારાજ શોક કરી રહ્યા છે. યુધિષ્ઠિર મહારાજ શોક કરે છે, યુધિષ્ઠિર મહારાજ શોક કરે છે કે મારા કારણે હું રાજા બનવાનો હતો અને હું રાજા બની ગયો, પણ મારા કારણે કેટલી સ્ત્રીઓ વિધવા બની ગઈ. એક વ્યક્તિના કારણે આજે લાખો ને કરોડો લોકો મરી ગયા. મારે રાજપાટ જોતો હતો અને મારી ઈચ્છા હતી કે હું રાજા બનું અને મારા આવા કરતૂતથી, આવું કાર્ય કરવાથી છે ને આજે લાખો ને કરોડો લોકો મરી ગયા અને એમની પત્નીઓ વિધવા બની ગઈ. યુધિષ્ઠિર મહારાજને દુઃખ હતું, શોક હતો. આપણને થાય? ક્યારે ન થાય. આપણા ઘરમાં, પરિવારમાં, આપણા સમાજમાં, આપણા ગામમાં કોઈક મરી ગયું હોય તો આપણને દુઃખ થાય? ન થાય, સ્વાભાવિક છે. અહીંયાથી કોક આબુ અંબાજી જીપકારમાં ગયા હોય, કમાન્ડરમાં 15 જણા હોય, દર્શન કરવા ગયા હોય કે ફરવા ગયા હોય, અને આપણો પતિદેવ હોય કે પત્ની હોય કે દીકરા હોય કે ભાઈ હોય, ગમે તે હોય, સાળો બનેવી, સાઢુ, જીજા, જે પણ એ ફરવા ગયા હોય, અને કદાચ એ ગાડી છે ને ખાઈમાં પડી ગઈ, આબુમાં તો બધી ઊંડી ઊંડી ખીણ છે ને, અને એમાં ગાડી પડી ગઈ, અને જેવું આપણે ટીવી ચાલુ કર્યું, ભૂલે ચૂકે સમાચારમાં આવ્યો કે ભાઈ પાલનપુર થી એક ગાડી આવી હતી અને ઊંડી ખાઈમાં પડી ગઈ, તરત જ ધ્રાસકો પડે હૃદયમાં, મારો ભાઈ, મારી પત્ની, મારો દીકરો એ ગાડીમાં હતા. અને પછી શું કરે પતિદેવ હોય તો? બંગડી લૂછી નાખે. હોય કર્યું હોય તો થોડુંક, અમે તો હવે તો એ નથી કરતી. વાસ્તવિકમાં જેનો પતિદેવ હોય ને એને અહીંયા સિંદૂર લગાવવું જોઈએ. એનો અર્થ શું કે લાયસન્સ, પેલું નથી કહેતા, પણ અત્યારે કોણ કરે છે બોલો? સિંદૂર માંગમાં સિંદૂર કોણ ભરે છે? અને જે નથી ભરતું તો શાસ્ત્રની દ્રષ્ટિએ એને વિધવા કહેવામાં આવે છે. જેનો પતિદેવ હોય અને માંગમાં સિંદૂર અને કપાળમાં ચાંદલો ન હોય ને તો શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો, મનુસંહિતા વાંચો. આ મનુ મહારાજે મનુસંહિતા લખી છે કે સંસારી વ્યક્તિએ કેવું તે જીવન જીવવું. અને ખાઈમાં ગાડી પડી ગઈ અને આપણને ધ્રાસકો પડી ગયો, તરત જ દુઃખ થયું કે મારો પતિદેવ ગયો, મારો દીકરો ગયો, મારા દીવર ગયા, મારા માતા પિતા મરી ગયા, મારી બેનના ધણી એટલે મારા જીજાજી બનેવી એ જતા રહ્યા, તો કેટલું દુઃખ થાય આપણને. અને ફરીથી અડધો કલાક પછી ફરીથી સમાચાર આવે કે તમને અડધો કલાક પહેલા જે સમાચાર કીધા હતા કે પાલનપુર થી ગાડી આવી હતી, ખોટો સમાચાર છે, આ તો આબુ રોડ થી બીજી ગાડી આવી હતી ને એ પડી ગઈ. હાશ, ભલે મર્યા. સમજી ગયા વાતમાં? આ મારું અને પેલું પારકું, આ સ્થિતિ છે. એટલા માટે માણસને સત્સંગની જરૂર છે, ભક્તિની એટલા માટે જરૂર છે કે દરેક જીવોની અંદર ભગવાન છે. પણ આપણે શું માની લીધું છે કે મારી પત્ની, મારો પતિ, મારા દીકરા, મારું કુટુંબ, ને આટલું ધન, ને આ ગાડી, ને આ બંગલા, આ બધું મારું છે, બીજું બધું પારકું. આટલી નાની બુદ્ધિને વિશાળ બુદ્ધિ કરવા માટે સત્સંગ છે, ગુરુ છે અને મંદિર છે. સંસારના બધા જીવો હળી મળીને રહે છે બધા. તમારી સામે દ્રષ્ટાંત, પેલા બગલા ઝાડ ઉપર જોઈ લો,
એ બગલા છે ને એક જ ઝાડની અંદર કમસે કમ 100 બગલાઓ છે, અને એક ઘરમાં બે વ્યક્તિ હરખા નથી રહેતા, હરખા નથી રહેતા.
સંસારના બધા લોકો વ્યવસ્થિત સારી રીતે જીવન જીવે છે, પણ એક મનુષ્ય કેવો પાક્યો છે ને કે હરખું જીવન જીવતો નથી. અહીંયા ગામમાં બસ સ્ટેન્ડ ઉપર ગોદરે છે ને એક ઘઉંની બોરી મૂકી દો, ઘઉંની ગુણી આવે ને 100 કિલોની, એક ગુણી મૂકી દો, ગાય આવશે થોડું ગુણા દાણા ખાશે અને જતી રહેશે, ચકલા આવશે વાંદરા આવશે થોડું ગુણું ખાશે જતા રહેશે ચરી, અને માણસ આવશે કોક ઠાકોર કોક કુંભાર કોક પટેલ આખી બોરી ઉપાડીને જતો રહે.
આ સંસારના જીવાત્માની આ દશા છે, પણ હંમેશા જીવનની અંદર પોતાનો ક્યારે વિચાર ન કરવો જોઈએ, બીજા જીવોનો વિચાર કરવો જોઈએ. મને ભલે દુઃખ મને મળે, પણ હે પ્રભુ સંસારના બધા જીવોને સુખ મળે, આવી જ્યારે ભાવના હૃદયમાં આવશે ને તો ભગવાનના સૌથી પ્રિય ભક્ત આપણે બની જઈશું. આવી ભાવના લાવવી પડશે, પ્રેક્ટિસ તો કરો, કોશિશ કરો, પણ કોશિશ થતી નથી. ગરમીમાં લગ્નમાં ગયા હોય, કુલર મૂક્યા હોય, એસી મૂક્યા હોય, તો ત્યાં આગળ આપણે જઈને ઉભા રહીશું, પણ નહીં, બીજા બધા જીવોને સુખી થવા દો જેને કુલરમાં, આપણે એક બાજુ ઉભા રહો. કારણ કે મંદિરમાં જઈએ છીએ તો મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન મને સુખી કરો, ભગવાન મને સુખી કરો, પણ ભગવાનનું કેવું ઈ જ થાય છે કે તમે જેવો શણગાર કર્યો હોય એવો દર્પણમાં દેખાશે. તમારા ચહેરા પર શરીર પર જેવો તમે શણગાર કરશો, આખું મોઢું કાળું કરશો તો દર્પણમાં એવું જ દેખાશે ને. એવી જ રીતે ભગવાનનું કેવું ઈ જ થાય છે કે તમે જેટલું સુખ બીજા જીવોને આપશો ને એટલું સુખ તમને મળશે, જેટલું સુખ તમે બીજાને આપશો એટલું તમને સુખ મળશે, અને જેટલું દુઃખ તમે બીજાને આપશો એટલું દુઃખ પાછું મળશે. અત્યારે બધા લોકો કહે છે ને કે મને જ કેમ આટલું દુઃખ મળે, મને કેમ મળે છે, કારણ કે આપણે કોકને દુઃખ આપ્યું હશે તો આપણને દુઃખ મળે ને, એમને તો વધારાનું તો મળે, આપણે કોકને દુઃખ આપ્યું હોય તો જ દુઃખ મળે, ન કે ક્યારેય ન મળે. આપણે કોકનું ખોટું કર્યું છે એટલે આપણે આ મૃત્યુમય જગતમાં આવીને ફસાઈ ગયા છે. ડોક્ટર હાઉસમાં કેમ પડ્યા છે, પુલના છેડે ડોક્ટર હાઉસમાં બધા પડ્યા છે ને, મેવાડા ને ગુપ્તા ને પરવીન પટેલ ને ભાંગ્યા તૂટ્યા બધા પડ્યા છે. કોકનું ખોટું કર્યું ત્યારે પડ્યા છે ને, એમને કોઈ ન કે ઘરે હાજા તાજા ન રહે. એટલા માટે જીવનની અંદર દરેક વ્યક્તિએ આ હૃદયની અંદર આ વાતને બેસાડવી પડશે કે નિશ્ચિત મેં કંઈક ખોટું કર્યું છે. એટલા માટે તો કૃષ્ણેર બહિર્મુખ, ભગવાનથી અલગ થઈને ભગવાને આપણને આ જગતમાં નાખ્યા છે કે રો, તમારે રહેવું છે ને, સુખી થવું છે, મારાથી અલગ રહીને રો. કેટલા દિવસ રો છો, કેટલા મહિના રો છો, કેટલા વર્ષ રો છો, અને કેટલા જન્મો જન્મ સુધી રો છો. ભક્તો કેટલાય જન્મો વીતી ગયા પણ હજી સુધી જીવાત્માનું કલ્યાણ નથી. અને જ્યાં સુધી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જ્યાં સુધી મારી શરણમાં નહીં આવે ત્યાં સુધી તારું કલ્યાણ નહીં થાય, તો અર્જુનને નિમિત્ત બનાવ્યા છે. 18મા અધ્યાયના 66 નંબરના શ્લોકમાં ભગવાન કહે છે, 18મો અધ્યાય, સર્વ ધર્માન પરિત્યજ્ય, હે અર્જુન તારા જીવનમાં જેટલા કર્તવ્યો છે ને, કે આ મારો પરિવાર છે, પત્ની છે, પુત્ર છે, સમાજ છે, સગા સંબંધીઓ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય, આ જેટલા પણ ધર્મ લાગે છે ને એ બધા ધર્મોનો ત્યાગ કરો. ત્યાગનો અર્થ છે
કે ધોળા પહેરી નાખો ટકલો કરીને મંદિરમાં બેસી જાવ, નહીં. સમાજમાં રો, પરિવારમાં રો, કુટુંબમાં રો, બધી રીતે રો, બધું કર્તવ્ય નિભાવો, પણ સાથે સાથે કલાક બે કલાક ભગવાનની ભક્તિમાં પણ ધ્યાન આપો. અમુક ભક્તિમાં આગળ વધેલા હોય એ 24 કલાક ભગવાનની ભક્તિ કરે, સંસારનું એ નિભાવે, પણ આપણે આપણે એટલું બધું ન થાય તો 24 કલાકમાં કલાક તો કરો ભગવાનનું સ્મરણ ચિંતન કરો કે હે પ્રભુ. પેલું કહે છે ને, ફૂલ ને તો ફૂલની, થોડુંક તો કરો. આટલું આટલું સાંભળવા છતાંય જો આપણું જીવન, આપણું હૃદય જો પરિવર્તન ન થાય તો પછી આપણા વડવાઓ કહે છે ને, આપણા દાદાઓ, ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરો. મનુષ્યનો અવતાર પ્રાપ્ત કરીને જીન હરિ ભક્તિ હૃદય નહીં આની, મનુષ્યનો દેહ પ્રાપ્ત કરી અને હૃદયની અંદર ભક્તિ પ્રાપ્ત નથી કરીને તો જીવત હી પ્રાણી શબ સમાન. સંત તુલસીદાસજી કહે છે, એ તો જીવતે જીવતા મડદા ફરી રહ્યા છે. શરીરને સુખી કરવાનું છે બસ, આત્મા ભલે ને ખાડમાં જાતો. વાસ્તવિકમાં આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. અને ભગવાનનું કેવું ઈચ્છ થાય છે કે આત્માનો સંબંધ પરમાત્મા એટલે મુજ ભગવાન કૃષ્ણ અને રામમાં છે, બીજા કોઈની સાથે સંબંધ નથી. પણ આપણે તો રોજના મોબાઈલમાં છે ને, રોજના અલગ અલગ સંબંધ બનાવીએ છીએ. તમારો નંબર લાવજો, મોબાઈલ નંબર. રોજના કોન્ટેકો વધતા જાય છે, બોલો. શરીરના કોન્ટેક વધે છે, આત્માના કોન્ટેક કેટલા વધાર્યા, શું કરવું હવે? તો ભગવાન કે છે, સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ. એવું નથી કીધું કે બધાની શરણમાં જાઓ. તેને કે ભગવાન ત્યાં, ભગવાનને એમ કહેવાની શું જરૂર પડી, બોલો, કે સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ, એકમાત્ર મારી શરણમાં આવો. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામી મા શુચઃ, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. અને જ્યારે તમારું શરીર સિદ્ધપુરમાં બળી જશે ને, એના પહેલા તો મારા પાર્ષદો આવીને તમને લઈ જશે વૈકુંઠમાં. પણ શરત શું છે? મામ એકમ, એકમાત્ર મારી ભક્તિ કરો અનન્ય ભાવથી, જે નરસિંહ મહેતાએ કરી, મીરાબાઈએ કરી છે. ગણે બિહાડવાના હોય ને, ગણે ગણે બિહાડવા હોય ને, ગણે સ્થાપના, પણ નરસિંહ ભગતે નહોતી કરી. એનું વર્ણન છે કે નરસિંહ મહેતાએ નહોતી કરી. એવા કેટલાય સંતો છે કે હું નમીશ તો ભગવાનની આગળ નમીશ, એને કહેવાય અનન્ય ભક્તિ. સર્વ ધર્માન મામ એકમ નો અર્થ એ થાય કે એકમાત્ર ભગવાનની ભક્તિ કરો. જેવી રીતે એક નવી પત્ની, એક દીકરી જ્યારે પિયરમાંથી સાસરે આવે, આણું કરે ને, પેટી ભરે, અને સાસરા સાસરે આવે એટલે એના નવા સંબંધ બની જાય, દેવર, દેરાણી, જેઠાણી, નરંગ, નણંદ, પછી સાસુ સસરા, કાકી સાસુ, પછી કાકા જે સસરા થાય, આજુબાજુના આ બધા કોન્ટેક વધી જાય, બધા સંબંધ વધી જાય ને. પણ એ દીકરી જ્યારે પિયરમાંથી સાસરે આવે છે ત્યારે વહુ બની જાય, વહુ આગો ઓઢે, બરોબર, વહુ બની જાય. અને પછી તમે જુઓ કે પરિવારમાં બધા સદસ્યો છે, લગભગ 40-50 જણા છે, અને બધાની સાથે ઓળખાણ થાય ને કે હું તમારો બનેવી થાઉં, હું તમારો દિયર થાઉં, હું તમારી દેરાણી થાઉં, હું તમારી ભણેજ થાઉં ને આ થાઉં ને ફલોણ, પછી ઓળખાણ થાય અને એ સંબંધ વધારે વધારે છે ને. પણ સાચો પ્રેમ કરવાની વાત આવે તો કોને પ્રેમ કરે છે, બોલો? સંબંધ તો બધાની સાથે છે, સંબંધ બધાની સાથે છે, પણ સાચો પ્રેમ કોને કરે છે? જ્યારે પ્રેમ કરવાની વાત આવે ને તો પોતાના પતિ પરમેશ્વરને પ્રેમ કરે છે. કદાચ એમ સાસુ કહે ને કે પાણીનો ગ્લાસ લાવો તો એ કરશે, જમવાનું આપો તો એ કરશે, કપડાં ધોઈને આપો તો બધું કરશે, પણ જ્યારે પતિ દેવ બોલાવે ને એ જ ઘડીએ એ પત્ની આવશે. સતી સાવિત્રી હોય તો તરત જ, કારણ કે એને ખબર છે કે આ સંસારના જેટલા પણ સગાવાલા છે ને એ બધા મને છોડી દેશે, પણ મારો જે પતિ પરમેશ્વર છે ને એ સુખ દુઃખમાં ક્યારે નહીં છોડે. પેલો હસ્ત મેળાપ કરે ને આમ ઉપર ઘડિયાળ મૂકે, એનો અર્થ શું છે? કે જીવનભર હું સાથ તારો સાથ નહીં છોડું. પછી ભલે અઠવાડિયા પછી રામદેવ માં મળતા બે પાલટીઓ, પણ આ એક સમાજ જયારે ભેગો થાય એટલે નથી કેતા કે ફોટા પાડી નાખો કે આ બંને નો હસ્ત મેળાપ થયો છે, બે આજુબાજુ ઉભારો વેવાય વેવણ, પછી અગ્નિ નો સ્વાહા સ્વાહા એનો ફોટો પાડી લો. તો સાચો પ્રેમ જે પત્ની છે ને પોતાના પતિને કરે છે, એવી રીતે ભગવાન પણ એ જ વસ્તુ કહે છે કે આ જગતની અંદર પિતૃઓ છે, તમારા પિતૃઓ જે ઘરમાં બેહાડ્યા છે ને, આ પિતૃઓ છે, ભૂત પ્રેત છે, 33 કરોડ દેવતાઓ છે, ચાહે સંસારની કોઈ પણ વસ્તુ હોય તમે ભલે બધાને પ્રેમ કરો ભજો, પણ જ્યારે નામ જપ કરવું હોય ભક્તિ કરવાની જ્યારે વાત આવે ને તો ભગવાન કે મુજ એક કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ કરો. આ વસ્તુ છે. અમુક લોકો કે અમે તો આને માનીએ છીએ ને અમારે પછી નડગત નડશે તો અમારે પઠણ પટોસણ માં નડે જ છે બધાને, કે પણ 14 વર્ષ થઈ ગયા, કાલે આવવાનું હતું અમારે વીર મહારાજ નું મગરવાડીએ, કાલે આવવાનું હતું, પરિવાર વાળા બધા ગયા. વાસ્તવિકમાં ઘણા લોકોની મનમાં એવી ધારણા છે કે મુંબઈથી આવે સુરતથી આવે અને આખો દિવસ ત્યાં હવનમાં રહો, બધું કરો, અને કદાચ તમારેથી નહીં થાય ને તો પછી ઓલું ધંધામાં નુકસાન આવે કંઈક થાય ને, જો પેલો હવનમાં બેઠો નતો ને એટલે આવું થયું, એવું કોઈ વસ્તુ હોતી જ નથી. ભેંસ દૂધ દૂવાનું ઓછું કરી દે ને એટલે પેલા ભૂવા પાસે જઈને જાય કે આ ભેંસ કેમ દૂધ ઓછું આપે છે બોલો. હવે એના ઈ કઈક શરીરમાં કઈક કમી હશે, ભેંસના કે ગાયમાં શરીરમાં કઈક કમી હશે પોષણમાં, એને તમે કઈક ખાણ આપો વ્યવસ્થિત, એની સેવા કરો, વ્યવસ્થિત થઈ જશે. પણ લોકોની ધારણા એવી ખોટી છે ને કે જે બોલે ની કે 15,000 ખર્ચો થશે તો કરવા તૈયાર છીએ. આ દશા છે ભ્રમ, આ નડે છે ને ઓલું નડે છે ને ફલાણું નડે. વાસ્તવિકમાં આ જગતની અંદર આપણને કાંઈ નથી નડતું, આપણે બીજાને નડીએ છીએ, બીજું કાંઈ નથી, આપણે બીજાને નડી રહ્યા છીએ. મેં તો આજ સુધી બધું સાંભળી લીધું કે પેલો કે મને સધી નડે છે, પેલો કે મને ફલાણા દેવ નડે છે, ગોગ મેલ આ બધા જેટલા બધા દેવતાઓ કે મારે આ નડગત છે, આ નડગત છે, કોઈ કે મારે 84 નું કઈક ને કઈક છે મને નડે છે, પણ આજ સુધી મેં કોઈના મોઢેથી એ નથી સાંભળ્યું કે મને રામ નડે છે ને મને કૃષ્ણ નડે છે. તમે સાંભળ્યું હોય મને કહેજો, એક વ્યક્તિ ના મોઢે મજાકમાં કોઈને નહીં કીધું હોય આજ સુધી, કોઈ કીધું આવું બોલો કે મને કૃષ્ણ નડે છે? ભુવાન કે થોડો જોજે ભાઈ, હા વાસળી વાળો નડે છે, વિચાર કરો. વાસ્તવિકમાં આ બધી વસ્તુ જે પણ છે ને, ઘરના જે પણ દેવી દેવતાઓ છે ને, કોકને બ્રહ્માણીમાં છે, કોઈને બહુચરાજીમાં છે, કોકને અર્બુદામાં છે. આ ઘરની કુળ દેવી છે,
આપણે બધાને છે, બધાને ઘરે છે.
પણ આજ સુધી તમે નોટ માર્ક કહ્યું કે અમેરિકામાં કોઈને છે? અમેરિકામાં કોઈને છે કે મારા અર્બુદામાં છે કે આ છે આ છે? ભારતમાં જ કેમ છે બોલો? જાપાનમાં નથી, લંડનમાં નથી, ઓસ્ટ્રેલિયામાં નથી, ક્યાંય કોઈને દેવી દેવતા કોઈને કઈ નથી, અને માત્ર ભારતમાં જ કેમ છે? તમે કલકત્તામાં જાઓ તો ત્યાં મહાકાળી છે. કોઈ પણ જગ્યાએ જાઓ, વૈષ્ણવી દેવી, અર્બુદા, ચામુંડામાં, મેલડીમાં અલગ અલગ નથી, બધાને ઘરે ઘરે. એક મિનિટ સત્સંગ પછી તમને હું મોકો આપીશ, પણ પછી તમે બોલજો. સંપૂર્ણ બહારની દુનિયામાં તમે જાઓ, કોઈ પણ કોઈને દેવી નહીં નડે. અમેરિકામાં જાઓ, જાપાનમાં જાઓ, લંડનમાં જાઓ. ભારતમાં જ કેમ નડે છે? એનું કારણ શું છે? કારણ કે ભારત દેશ એક એવો છે કે ભારત ભૂમિની અંદર જ ભગવાને આ સુવિધા મૂકેલી છે. શું એનું કારણ છે? હસવાની વાત નથી, સત્ય હકીકત વસ્તુ છે. કે ભારતમાં જ કેમ નડે છે? બીજા અમેરિકા, લંડન, જાપાનમાં કેમ કોઈને? આજ સુધી તમે સાંભળ્યું કોઈ કે અમેરિકામાં કોઈને નડે છે અને જાપાનમાં કોઈને કુળદેવી નડે છે? હા, એ ભારતનું હશે ને અમેરિકામાં વસ્યો હોય એને નડતું હશે, વાત અલગ છે. એનું ખૂન અહીંયાનું હશે ને તો એ વસ્તુ હું તમને કહી દઉં. કે કોઈ ગોરો ફોરેનર હોય ને બહાર દેશનો, એને કહે કે ભાઈ તમારા ઘરના કુળદેવ કયા, એ વળી ખંજવાળે છે માથું. વોટ ઇઝ કુળદેવ? કયા ભગવાનને શું છે? એને ખાઓ પીઓ મજા કરો, એને કોઈ વસ્તુ નડતી નથી. ભગવાને આ સૃષ્ટિમાં સૌથી પહેલું તો ભારત દેશની અંદર છે ને એક પવિત્ર ભૂમિ છે, અને ભગવાને દરેક કુળની અંદર, દરેક પરિવારને, સમાજની અંદર એક દેવીનું અનુષ્ઠાન કર્યું છે, મૂકેલી છે. અને આ દેવી દેવતાઓ છે ને બધા જીવોને કંટ્રોલમાં રાખેલા છે. હાલાકી આખી સૃષ્ટિમાં દુર્ગા દેવી કંટ્રોલમાં રાખે છે. દુર્ગા એટલે માયા. દુર્ગાનું બીજું નામ છે માયા શક્તિ. અને દુર્ગાના ત્રણ શૂલ છે, જેને ત્રિશૂલ કહેવાય. તમોગુણ, રજોગુણ ને સત્વગુણ, આ ત્રણ પ્રકારના શૂલ છે. અને એના દ્વારા દરેક જીવાત્માઓને એ ત્રિશૂલમાં ખોપીને રાખેલા છે. એનાથી કોઈ હલી શકે નહીં ભગવાનની. આપણે નથી કહેતા બધા લોકો કે અમે માયામાં પડેલા છે, આ ભગવાનની માયા. અને બીજું, દરેક ઘરમાં દેવી દેવતાઓ છે. અને ત્રીજી વસ્તુ કે દરેક ઘરની અંદર પિતૃઓ છે. ક્યાંક ક્યાંક વધારે છે અને ક્યાંક ક્યાંક ઓછા છે, અને ક્યાંક ક્યાંક તો છે જ નહીં. તો ભૂત, પ્રેત, પિતૃ, દેવતા, આ બધી વસ્તુ ભગવાન દ્વારા બનાવેલી છે. તો ભગવાનનું કેવું એમ થાય છે કે મામ એકમ શરણમ વ્રજ. જો તમે બીજા સંસારના કોઈ પણ કાર્ય નહીં કરો ને તો ચાલી જશે, પણ મારી ભક્તિ કદાચ નહીં કરો ને તો નહીં ચાલે. અને સંસારના બધા કાર્ય કરશો તો તમને બધી વસ્તુમાં નડશે. પલ્લી ભરી હોય આઠમની, અને કોક નાનું છોકરું બોટી ગયું હોય છે ને, એ દાડે કેટલું ધ્યાન રાખે, વાસણે પર ફેંક ધોવે. આ તો આપણું પ્રાંત છે એટલા માટે હું કહું છું, બાકી આ રેકોર્ડિંગ છે ને ઓલ વર્લ્ડમાં જાય છે. આ જે કથા, જે રેકોર્ડિંગ થાય છે ને, એ સંપૂર્ણ જગતની અંદર બધા લોકો સાંભળે છે. પણ આપણો વતન છે એટલા માટે હું તમારી સામે પ્રસ્તુતિકરણ કરું છું કે ઘરમાં જ્યારે પલ્લી ભરે આઠમને દિવસે, ત્યારે એ દિવસે કેટલું ધ્યાન રાખો છો કે નાનું છોકરું કોઈ બોટવું ન જોવે. તો દેવી દેવતાઓના કાર્યમાં થોડી કે ભૂલ થાય ને એટલે પાછા ચૈતર મહિનામાં બેસવું પડે, સવારે 4 વાગે જવાબ મળશે. ના હોય તો કેજો. અને પછી કે તમારે પલ્લી ભરી હતી પણ દીવડું આ બાજુ હતું કે આમ હતું, ઊંચું હતું, નેચું હતું, પાથર્યું નહોતું કે લેપણ નહોતું કર્યું, કે પગે નતા પડ્યા કે કઈક ને કઈક ખાંચો પડી જાય. એટલા માટે તમારી પલ્લી મંજૂર નથી થઈ. વરરાજા પહેરવા જોયે તો પણ કોઈ નમ્યો નતો. બધા મંદિરે જોયે તો પણ આ હોય આ ઘરે નતો નમવાયો, એટલે કે ચક્કર ખાઈને પડી ગયો. તારનું નડે છે, બધા નડે છે,
પણ આજ સુધી કોઈ ભુવાય એવું નથી કીધું કે ભાઈ એ મૂર્તિઓ છે ને લગ્ન કરવા ગયો હતો અને રામજી મંદિરે પગે પડવા નતો ગયો એટલે આવું થયું હતું. પણ પિતૃઓ અને દેવી દેવતાઓને કાર્યની અંદર આ વસ્તુ જોવા મળે છે. ભગવાનનું કાર્ય, ભગવાનનો મંત્ર એવો છે ને કે તમે ઉલટો જપો, સીધો જપો, ગમે તે રીતે જપો, ભૂલ થાય ન થાય ગમે તે થાય ને, પણ એ ફળ સીધે સીધું આપે છે. જેવી રીતે ઉદાહરણ દાખલો હું તમને આપું કે રામનું નામ વાલીઓ લૂંટાર્યો હતો, એને ઉલટો ઉલટો નામ જપ કર્યો હતો, એને મારવાનું કામ કર્યું, એટલે રામ કે રામ બોલે, નારદ મુનિ કીધું એ તો રામની જગ્યાએ મરા મરા કહેવા માંડ્યો. અને વાલીઓ લૂંટારો કે છે કે એ મરા મરા જપતો હતો, રામ રામ ની જગ્યાએ ઊંધું જપતો હતો, મરા 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 મરા. ભગવાન નારદ મુનિ કે ભગવાન તો આપણા એટલા દયાળુ છે ને, એ સીધું નામ સમજશે. અને ભગવાને એ વાલિયા લૂંટારાએ જે નામ જપ કર્યો એ તરત જ સ્વીકાર કરી લીધો. આ વસ્તુ છે. તો ભગવાનની ભક્તિમાં ક્યારે કોઈ વસ્તુની નડતર નથી. અને દેવી દેવતાઓનું, પિતૃઓનું, ભૂત પ્રેતનું તમે કોઈ પણ કાર્ય કરો, શ્લોકમાં થોડી કે ભૂલ થઈ ગઈ, કેમનું કરવટું કરવામાં થોડીક ભૂલ થઈ ગઈ ને, તો પેઢીઓની પેઢીઓ સાફ થઈ જાય છે. આપણી સામે આપણે જોયું છે સમાજમાં, પરિવારમાં, પણ આજ સુધી એવો રેકોર્ડ છે સંપૂર્ણ દુનિયામાં, તપાસવાની છૂટ છે કે દરેક જીવનું કલ્યાણ થયું છે. અરે હિરણ્યકશિપુ અને રાવણ જેવો રાક્ષસ હતા, અસુર હતા, પણ એને ભગવાને વધ કર્યો, પણ વધ કરીને એને મોક્ષ આપી દીધો, એનો ઉદ્ધાર, એનું કલ્યાણ કરી દીધું. તો ભગવાન એને કહેવાય, પ્રભુ એને કહેવાય, ઈશ્વર એને કહેવાય કે જે દરેક જીવનું હિત કરે, એને કહેવાય પ્રભુ. યુધિષ્ઠિર મહારાજ દુખી થઈ રહ્યા છે અને કે મારા લીધે સંસારના જીવોને કેટલું કષ્ટ મળ્યું, બધા લોકો મરી ગયા, એમની પત્ની વિધવા થઈ ગઈ, અને શોકમાં ડૂબેલા હતા એટલે બધા લોકો એમને સમજાવવા લાગ્યા. પ્રબોધિતો ઇતિહાસે, કે છે પ્રબોધિતો, બોધિતોનો અર્થ છે કે કેવો ઇતિહાસ કેવો, અને પ્ર એટલે પ્રકૃષ્ટ રૂપેણ. અલગ અલગ ગુરુજનો આવ્યા, અલગ અલગ સગા સંબંધીઓ આવ્યા અને બધા લોકોએ યુધિષ્ઠિર મહારાજને સમજાવ્યા, અને છેલ્લે ભગવાન કૃષ્ણ પણ આવ્યા અને ભગવાને પણ સમજાવ્યા, પણ તોય યુધિષ્ઠિર મહારાજ સમજે નહીં. ત્યારે ભગવાને અને અલગ અલગ લોકોએ ઇતિહાસમાં જે જે ઘટનાઓ ઘટી હતી ને એ ઘટનાઓ બધી સંભળાવી. અને વાસ્તવિકમાં આ ઇતિહાસ શું છે? ઇતિહાસનો અર્થ છે ઇતિ, ઇતિનો અર્થ છે ઇતિહાસ, જે પુરાતન કહેવાય ને એને ઇતિહાસ કહેવાય. જે કહેવાય ને કે જે સનાતન જે વસ્તુ હોય ને એને ઇતિહાસ કહેવાય. હજારો હજારો લાખો વર્ષ પહેલા જે વીતી ગયેલી જે ઘટનાઓ છે એને ઇતિહાસ કહેવાય. અને એ ઇતિહાસ ક્યાં તમને મળશે? તો કે છે ભગવદ્ ગીતામાં, શ્રીમદ ભાગવતમાં અને રામાયણમાં મળશે ઇતિહાસ. અને એને જો કોઈ જો સાંભળે છે ને, નિશ્ચિત એ આ જગતની અંદર પૂજનીય બની જાય છે, સંત મહાત્મા સાધુ ભગવાનનો ભક્ત બની જાય છે. એટલા માટે આ ઇતિહાસ એને પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. શિવજી સંપૂર્ણ જગતની અંદર પૂજનીય થઈ ગયા એનું કારણ એ જ છે કે 24 કલાક પોતાના મુખેથી નિરંતર ભગવાનનું નામ રટન કરે છે. ગણપતિ પૂજનીય થઈ ગયા, 33 કરોડ દેવતાઓ પૂજનીય થઈ ગયા. આ 24 કલાક ભગવાનનું નામ રટવાથી, ભગવાનની કથા ગાવાથી. શ્રીલ પ્રભુપાદજી આજે સંસ્થાના આચાર્ય છે. શ્રીલ પ્રભુપાદજી 1922માં એમના ગુરુ મહારાજને મળ્યા હતા, ઇસ્કોન સંસ્થાના ફાઉન્ડર આચાર્ય. અને પ્રભુપાદ મહારાજ પહેલી વાર 1922માં એમના ગુરુ મહારાજને કલકત્તામાં મળ્યા હતા. અને એ જ દિવસે એમને પહેલી જ મુલાકાતમાં, પહેલા જ દિવસે, પહેલી ઘડીએ જ એમને ગુરુ બનાવી દીધા કે આ મારા જીવનમાં ગુરુ બનશે. અને 11 વર્ષ પછી, એટલે 1933માં એમને ગુરુ બોધ લીધો, 11 વર્ષ પછી 1933માં. અને એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત મહારાજ જે વૃંદાવનમાં વ્રજ 84 કોષની પરિક્રમા કરવા ગયા હતા દિવાળીમાં. કાર્તક મહિનો આવે ને એટલે વૃંદાવનમાં આખો મહિનો ચાલીને જાત્રા કરવાની, બધા ભક્તો જાય, મહિનાની રજા રાખીને આખો મહિનો વૃંદાવનમાં ભગવાને જે જે જગ્યાએ લીલાઓ કરી, ગોવર્ધન ઉપાડ્યો, યમના, પછી ભગવાને ચીરહરણ કર્યું, કંસનો ઉદ્ધાર કર્યો, ગોકુળ, રમણદેતી, મથુરા, વૃંદાવન, મધુવન, તાલવન, બેલવન, જેટલા પણ વન છે, વ્રજ 84 કોષમાં 35 દિવસની જાત્રા થાય ચાલીને જવાનું. તો શું કહેતો હતો હું તમને, ભૂલાઈ ગયું. 1 મહિનાની જાત્રા, વ્રજ 84 કોષ. અડધી મિનિટ પહેલા મેં શું વાત કરી હતી? હા, પ્રભુપાદ મહારાજ, શ્રીલ પ્રભુપાદજી એમના ગુરુ મહારાજને મળવા ગયા વૃંદાવનમાં, અને વ્રજ 84 કોષની યાત્રા ચાલતી હતી ચાલીને જવાની. પણ એ ભક્તિ સિદ્ધાંત મહારાજને કંઈક શરીર સ્વસ્થ નહોતું, એટલે એમને કીધું કે આજે ગોવર્ધનની પરિક્રમા નહીં થાય, જેને કરવી હોય પરિક્રમા કરે, અને જેને પરિક્રમા કરવાની ઈચ્છા ન હોય, અને કદાચ ભક્તિ સિદ્ધાંત મહારાજ અહીંયા કથા કરવાના છે, સત્સંગ કરશે, તો જેને સત્સંગમાં બેસવું હોય તો એ સત્સંગમાં બેસી શકે છે. તો લગભગ બધા લોકો પરિક્રમા કરવા જતા રહ્યા કે આ દર્શન કરવા ક્યાં મળવાના છે, અને એમાંથી 1-2 જણા જે છે ને એ લોકો કથામાં જઈને બેસી ગયા કે ગુરુ મહારાજ કથા કરશે. કારણ કે કળિયુગમાં દર્શન આંખેથી ન થાય, કાનથી થાય. ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ કથા કરવાનું ચાલુ કર્યું. શેષ સાઈ ભગવાનની કથા ચાલતી હતી, અને બધા એ લોકો શેષ સાઈ દર્શન કરવા ગયા. અને સાંજ પડી એટલે બધા લોકોને પૂછ્યું, દર્શન થઈ ગયા? એ કે થઈ ગયા. આંખેથી દર્શન થાય કે કાનેથી થાય? શ્રીલ પ્રભુપાદજીએ કીધું કે મારા ગુરુ મહારાજે મને 2 દીક્ષાઓ એક સાથે આપી દીધી. 2 દીક્ષા એટલે ગુરુ બોધ, જેને કહેવાય એક હરિનામ દીક્ષા અને એક બ્રાહ્મણ દીક્ષા, જનોઈ સંસ્કાર જેને કહેવાય. તો મારા ગુરુ મહારાજે એક સાથે 2 દીક્ષાઓ કેમ આપી? હું વધારે દાન આપતો તો એટલે આપી? નહીં. વધારે શિષ્ય આપ્યા એટલે? નહીં. મંદિરો બનાવ્યા એટલે કે? નહીં. મારી ઈચ્છા, મારી રૂચિ છે ને સાંભળવામાં વધારે હતી. તમે જેટલું સાંભળશો ભગવાન વિશે, એટલી ભગવાનમાં ભક્તિ વધશે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી કહે છે કે શ્રવણ મુખ્ય જરૂરી છે. જેટલું તમે સાંભળશો એટલી તમારી ભક્તિમાં પ્રગતિ થશે, એટલા તમે નીડર બનશો, અને ભગવાનની માયા તમને ક્યારે નહીં સતાવે, ક્યારે નહીં નડે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ થઈ ગયા, આપણે બધા જાણીએ છીએ ને શિવાજી મહારાજ. જે પોતાની તલવારની ધારથી બધા શત્રુઓનો વધ કરી નાખ્યો. અને એ તલવાર છે ને એ માતાએ આપેલી, એમની જે ઘરની જે દેવી છે ને સ્વયં દેવીએ પ્રગટ થઈને શિવાજીને આ તલવાર આપી અને શિવાજીને કીધું કે હે શિવા, આ તલવાર લઈને જેટલા પણ આસુરી અને રાક્ષસી વૃત્તિના છે જે આ જગતને આ પૃથ્વીને અધોગતિ તરફ લઈ રહ્યા છે ને એ બધાને બધાનો સંહાર કરી નાખ. આટલો વીર કે છે કેવી રીતે થયા શિવજી, અરે શિવાજી. ત્યારે આપણે ગુજરાતના સંતોએ બહુ સુંદર ભજન ગાયું છે, શિવાજીને નીંદ ન આવે માતા જીજાબાઈ ઝુલાવે. એ શિવાજી મહારાજ જ્યારે નાના હતા ને, નાના એટલે પોતાની માતા અને પોતાની દાદી માને કહેતા કે મને ઊંઘ નથી આવતી તો તમે મને ભગવાનની કથાઓ કયો. ત્યારે એ માતા જીજાબાઈ એમની જે દાદી માં એમના જે માતા એ બધા હતા ને એ અમને રાતે ઊંઘ ને એટલે ખોળામાં સુવડાવતી અને રામની કથાઓ કહેતા કે રામે આવી આવી લીલાઓ કરી ચિત્રકૂટમાં, અયોધ્યામાં, લંકામાં, અને કૃષ્ણની પણ લીલાઓ કરતા અને લીલાઓ સાંભળતા સાંભળતા એ શિવાજી મહારાજ સૂઈ જતા. અને આજના લોકો મોબાઈલ આપે, ટીવી, મેગઝીન, અલગ અલગ પ્રકારના વાંચન કરવાના પત્રો વોટ્સઅપ ઉપર હોય, ફેસબુક ઉપર હોય, ઇન્ટરનેટ ઉપર હોય, કેબલ હોય, આવી બધી સુવિધાઓ. બોલો, પેલું નાનું છોકરું તો થોડુંક તોફાન કરતું હોય, મમ્મીને હેરાન કરતું હોય, એટલે મમ્મી કે લે રિમોટ કાર્ટૂન જો, અને મોટો થઈને કાર્ટૂન જેવો થાય. વીર વ્યક્તિઓની કથા જ્યારે સાંભળશું ને ત્યારે એ વીર બનશે, નીડર બનશે અને સમાજની અંદર છે ને ગૌરવ પ્રાપ્ત કરશે. એટલે દીકરાઓને એવા બનાવો. લક્ષ્મણ જ્યારે સુમિત્રાને આશીર્વાદ લેવા જાય છે, સુમિત્રાજીને કહે છે કે હે માતા, મને આશીર્વાદ આપો કે હું રામની સેવા કરવા માટે 14 વર્ષ વનમાં જાઉં. ત્યારે સુમિત્રા કહે છે કે હે બેટા, તું આશીર્વાદ લેવા આવ્યો છે, જા હું તને આશીર્વાદ આપું છું અને 14 વર્ષ સુધી તું રામની સેવા કરજે અને એક ઘડી માટે પણ ઊંઘતો નહીં અને ખાતોય મત, અને 14 વર્ષ સુધી ભગવાન રામ અને સીતાની સેવા કરજે. તાત તોરે રામ, તારા પિતા આજથી કોણ છે? રામ. અને માત વૈદેહી, વિદેહની પુત્રી હોવાને કારણે એમને વૈદેહી કહેવામાં આવતા, અને કહે છે આજથી તારી માતા કોણ છે? સીતાજી છે, અને એમની સેવા કરજે. અને હે દીકરા, આટલા દિવસ તો હું પુત્ર વાળી નહોતી પણ આજે હું પુત્ર વાળી થઈ છું, આજે તે મારું નામ સાર્થક કરી દીધું છે કે હું લક્ષ્મણની માતા છું અને મારો પુત્ર, મારો દીકરો ભગવાનની સેવા કરવા જઈ રહ્યો છે, આજે હું પુત્ર વાળી થઈ છું, આટલા દિવસ તો હું નથી. અને કૌશલ્યા પોતાના મુખેથી કહે છે, પુત્રવતી જુગતી જગસોઈ, રઘુપતિ ભક્તિ જાત સુત હોઈ. આજે હું પુત્ર વાળી થઈ છું. અને સંસારની બધી માતાઓને ઉપદેશ આપે છે કે ન તરહુ બાંજ બાંજી બિયાની. વાસ્તવિકમાં ઈજ માતા માતા છે કે જે પોતાના દીકરાઓને રામ અને કૃષ્ણની ભક્તિમાં લગાડે છે. અને છેલ્લી કડીમાં, છેલ્લી ચોપાઈમાં કહે છે, ન તરહુ બાંજ, ન કે તો ઈ છે ને બાંજણી રહી જાય, એક પથ્થરને પાળશે તો ચાલશે પણ એવા દીકરાને ન જણે કે જે પોતાના કુળનો, પોતાના પરિવારનો, પોતાના ખાનદાનનો નામ ડૂબાડે.
જનની જણતો એવા જણ કા દાતા કા સુર.
દાતા એટલે એવો વિશાળ એવો કે છે ને એવો વ્યક્તિ જણ કે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે એવા સુર કે દેવતાઓ બની જાય દેવતાઓ જેવું કાર્ય કરે નહીં તો રહે છે વાંજણી નહીં ગુમાવીશ નૂર. નૂર એટલે શરીરની એનર્જી શક્તિ શું કામ ગુમાવે કારણ કે જ્યારે એક સ્ત્રી માં બને ને એટલે એના શરીરનો જે તેજ એનર્જી ને શક્તિ જ્યારે પહેલો બાળકનો જન્મ થાય ને એટલે એ માતાનું બધી એનર્જી ને તેજ બધો જતો રહે અને એ બાળક જ્યારે મોટો થઈને ખોટું કાર્ય કરે સમાજને પરિવારને માતા પિતાને લજવાડે એવું કાર્ય કરે ત્યારે માતા ન વિચાર કરે એના કરતા દીકરા ન જાણ્યા હોત તો હારા હતા. અને જીવનમાં એક બે વખત તો આવો શબ્દ આવી જ ગયો હશે ક્યારેક ક્યારેક દીકરા કે દીકરી કે વહુ કે કોઈ પણ કાર્ય જ્યારે આવું કરે ખોટું ત્યારે આપણને મનમાં એમ થાય ને કરતા ના હોત તો હારો હતો. એક વાર તો આવું આવી જ ગયું છે. એટલા માટે દીકરાઓને ભલે તમે બીકોમ કરાવો કે ના કરાવો અમેરિકા મોકલો કે ના મોકલો પણ જીવનની અંદર એને એક વસ્તુ કરજો કે એને ભગવાનનો ભગત બનાવજો. ભગવાનની ભક્તિ કે ભગવાનની ભક્તિ કરો ભગવાનને નમો ભગવાનનું નામ જપ કરો. તો પ્રબોધી તો ઇતિહાસ છે બધા લોકો ઇતિહાસ કહીને સંભળાવે છે. લો કોઈ નવી વાતો નથી કરતા કે આ પિક્ચરમાં આવું થયું હતું આ સિરિયલમાં આવું થયું હતું. કોઈ પણ લોકો તમે જુઓ કે કઈ પણ વાત કરે ને તો પહેલાની વાતો કરે અને એ વસ્તુ પર લોકો તરત જ વિશ્વાસ કરે છે. પણ અત્યારના લોકો બગડી ગયા છે. અત્યારના લોકો પિક્ચરની વાતો કરે સિનેમાની વાતો કરે સિરિયલની વાતો કરે પણ વાસ્તવિકમાં એ જ વ્યક્તિ પૂજનીય છે કે જે ભગવાનની કથા સાંભળે છે ભગવાનની કથા બોલે છે અને જે ભગવાનનું નામ રટે છે અને સંસારના જીવોને ભગવાનના નામમાં લગાડે છે.
આહ રાજા ધર્મ સૂત ચિંતયન સુહ્યદામ વદન પ્રાકૃત્રેનાત્મના વિપ્રા સ્નેહ મોહ વશં ગત.
આહ રાજા, આહ નો અર્થ છે કે જ્યારે આટલું દુઃખ થયું ને એટલે બહુ જોરથી બોલ્યા. જ્યારે કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય ને એટલે અંદરથી બોલે ને ઓહો મારાથી કેટલું ખોટું કાર્ય થઈ ગયું હૃદયમાં પશ્ચાતાપ થાય ને એટલે અહીંયા પણ રાજા યુધિષ્ઠિર પણ આ બહુ જોરથી હૃદયની અંદર દુઃખ આર્ત ભાવથી કહે છે. અને એ રાજા કેવા હતા કે છે ધર્મસૂત ધર્મરાજના પુત્ર હતા. ચિંતયન સુહ્યદાવધમ ચિંતયનનો અર્થ છે કે ચિંતા કરવા માંડ્યા. કોની માટે? જેટલા પણ સુહ્યદ હતા એની માટે જે મરી ગયા કુરુક્ષેત્રમાં. પ્રાકૃતેન આત્મના વિપ્રા સુદ ગોસ્વામી કે છે કે હે વિપ્રા 88,000 ઋષિ મુનિઓને કે છે કે હે બ્રાહ્મણો વિપ્રા શા માટે કે છે? કારણ કે તમે ભગવાનની કથા સાંભળો છો એટલા માટે. 88,000 ઋષિ મુનિઓને કે છે કે હવે તમે વિપ્ર થયા હવે તમે સાધુ થયા હવે તમે સંત બની ગયા. એનું કારણ શું છે? કારણ કે તમે એક સ્થાન પર એક ચિત્તે ભગવાનની કથા સાંભળો છો. આ જગતની અંદર કોઈ કહે ને કે હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું વૈશ્ય હું શુદ્ર છું. વાસ્તવિકમાં ભલે કોઈ પણ યોનિમાં જન્મ લીધો હોય પણ જ્યારે એક સ્થાન પર બેસીને ભગવાનની કથા સાંભળે છે ને તો એ વિપ્ર બની જાય છે. એ બ્રાહ્મણ કરતા એ પૂજનીય બની જાય છે. અને આગળની કડીમાં કહે છે કે સ્નેહ મોહ વશમ વગતઃ. યુધિષ્ઠિર મહારાજ એટલા મોહમાં પડી ગયા
એટલી આસક્તિમાં પડી ગયા કે જેની વાત જ મત પૂછો. હવે યુદ્ધ પહેલા જ્યારે યુદ્ધ થયું એના પહેલા અર્જુન ને મોહ થઈ ગયો હતો, આપણને બધાને ખબર છે ને, ત્યારે ભગવાને ગીતા કીધી. હવે યુદ્ધ પતી ગયું એટલે યુધિષ્ઠિર મહારાજ ને મોહ થઈ ગયો. યુદ્ધ પહેલા નાના ભાઈ ને મોહ થયો અને યુદ્ધ પછી મોટા ભાઈ ને મોહ થયો. હવે નાના ભાઈ ને જયારે મોહ થયો એટલે ભગવાને ભગવદ ગીતા કીધી અને એને પછી ભગવાને કીધું કે હવે મારો બધો મોહ નષ્ટ થઈ ગયો, બોલો કોને મારવાના છે, કોને કોને મારવાના છે. ધનુષ અને ગાંડીવ છે ને તૈયાર કરીને લાગી ગયા. અને અર્જુન કે છે 18મા અધ્યાયના 73મા શ્લોકમાં અર્જુનને કે છે, અર્જુને જ્યારે આખી ભગવદ ગીતા સાંભળી લે, અર્જુન ભગવાનને કે છે કે હે કૃષ્ણ, તમે જે ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો એનાથી મારા હૃદયમાં જેટલું અજ્ઞાન ને મોહ ને અંધકાર હતો ને એ બધો નષ્ટ થઈ ગયો. હવે બોલો કોને કોને મારવા છે. નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા, મારો બધો મોહ નષ્ટ થઈ ગયો અને મારી સ્મૃતિ લબ્ધવાનો અર્થ છે જ્ઞાન તરફ જઈ રહી છે. ત્વદ પ્રસાદાન મયા અચ્યુત, ત્વદ પ્રસાદાન એટલે તમારી કૃપાથી, ત્વદ પ્રસાદાન મયા અચ્યુત, હે અચ્યુત ભગવાન કૃષ્ણ, તમારી કૃપાથી મારા હૃદયનો મોહ દૂર થઈ ગયો. અને અહીંયા આગળ યુધિષ્ઠિર મહારાજને પછી કહે છે કે સ્નેહ મોહ વશમ ગત. 88,000 ઋષિ મુનિઓ કહે છે કે યુધિષ્ઠિર મહારાજને પણ મોહ થઈ ગયો, સ્નેહ થઈ ગયો બધાની પ્રત્યે. અને એવો સ્નેહ થઈ ગયો આગળના શ્લોકમાં કહે છે, અહો મે પશ્યતામ જ્ઞાનમ રિદિરૂઢમ દુરાત્મન પારકસ્યેવ દેહસ્ય બહયો મે ક્ષણીર્હતા. અહો મે પશ્યતામ જ્ઞાનમ, મારું જ્ઞાન તો જુઓ મારું અજ્ઞાન કેવું છે. અહો મે પશ્યતામ જ્ઞાનમ, મારું અજ્ઞાન કેવું છે. રિદિ રૂઢમ દુરાત્મના, મારું હૃદય કેટલું કઠોર છે કે મેં 64 કરોડ સેનાનો હું પાપી છું. મારા દ્વારા મેં આદેશ ન આપ્યો હોત તો કોઈ ન મરત, પણ મેં આદેશ આપ્યો કે બધાનો વધ કરો અને મારા આદેશથી મારા કહેવાથી આ બધા લોકો મરી ગયા છે. અહો મે પશ્યતા, મારું અજ્ઞાન તો જુઓ. રિદિ રૂઢમ, હું મારું હૃદય કેટલું કઠોર છે એટલે બધા લોકો કહેવા માંડ્યા કે ક્યાં કઠોર છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે પારકસ્ય દેહસ્ય, આ દેહ પારકો છે કે જે મને સાથ આપવાનો નથી. ઈ પારકા શરીર માટે મેં આટલી મહેનત કરી છે. ચલો કે આ જીવન સુધી જન્મો જન્માંતર સુધી હું આ શરીરને ભોગવું તો વાત અલગ છે, પણ એક તો 50 વર્ષનું જીવન છે અને એમાં 25 વર્ષ તો ઊંઘવાનું છે. 50 વર્ષનું જીવન પણ 10 કલાક તો ઊંઘવામાં કાઢે. માણસ કેટલા વર્ષ સુધી જીવે? આપણે સિદ્ધપુરમાં આપણે સ્મશાનમાં જયારે લઈ જાય ને બાળવા, એટલે લિસ્ટ બનાવે આખું કે આજના દિવસમાં આટલા મળદા બળવા આવ્યા, એટલે એની અંદર લખ્યું હોય કે ફલાણા ગામમાંથી આવ્યો, એની ઉંમર, એનું સરનામું, એની અટક ને બધું અને લખે. પછી ફરીથી એક લાશ સળગી રહી હોય એટલે ફરીથી લખે કે ભાઈ દિયોદર થી આવ્યા કે ડીસા થી આવ્યા કે પાલનપુર થી આવ્યા, ક્યાંથી આવ્યા છે, કયું ગામ છે, કઈ અટક છે, અને બાજુમાં ઉંમર લખે. તો ઉંમર તમે જુઓ ને તો 35 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ, કોક કોક હોય કે 70-80 વાળો કોક કોક હોય કે પૂરેપૂરું જીવન જીવે, ન કે 45-50 કે આ કેવી રીતે મરી ગયા, બાપડાને અટક આવી મરી ગયો, આ ભાઈ કેમ મરી ગયો, બીપી હાઈ થઈ ગઈ,
વહુએ એવું કામ કર્યું, છોકરા એવું કામ કર્યું ખોટું, તે બાપડો હાય પુકારી ગયો. તો 50 વર્ષનું જીવન બરોબર છે, 50 વર્ષ સુધી જીવ્યો, અને તમે કેલ્ક્યુલેશન કરો, આપણે રાતના આપણે હવે 10 વાગ્યા છે, જઈને સુઈ જશું એટલે સવારે 8 વાગે ઉઠીએ, એટલે 10-12 કલાક તો ઊંઘવામાં જતા રહ્યા, ગયા કે નહીં ગયા? એટલે અડધું જીવન તો ખાલી ઊંઘવામાં જ જતું રહે. બોલો, હવે હિસાબ કિતાબ કરો તમે કે અડધું, આખી અડધી જિંદગી તો ઊંઘવામાં કાઢી, અને એમાં આ નાનપણના જે 10 વર્ષ છે ને, 10 વર્ષ એ તો નાનપણમાં કાઢ્યા. પેલું કે છે ને, લડકપણ ખેલ મેં ખોયા. 50 વર્ષનું જીવન 25 વર્ષ ઊંઘવામાં કાઢ્યા. હાલો 20 ગણો, 25 ના ગણવા હોય તો 20 વર્ષ, 30 વર્ષ વધ્યા, એમાં 10 વર્ષ તો તમારા છે ને નાનપણમાં કાઢી નાખો. હવે કેટલા વધ્યા બોલો? 20 વધ્યા ને, એમાં રોજના 10 કલાક 12 કલાક કમાવા જવાનું, એ તો ગણ્યા જ નહીં, હિસાબ કરો. તો એમાંથી 20 વર્ષ કાઢી નાખો કમાવા ગયા એના, તો 10 વર્ષ વધ્યા. એમાં કે રૂમાલ લઈને જવાનું છે, રૂમાલ લઈને ના જાવ, રૂમાલ ઓઢીને જવાનું છે, લોકાઈ જવાનું છે કે હું મરી ગયો, કોક વળી કે ઓઢણી લઈને જવાનું છે, કઈક ને કઈક છે એવું રહેવાનું. પણ આજે એક ઉદાહરણ આ તો વસ્તુ તમને સમજો, સાંભળો ધ્યાનથી, હંમેશા કથા સાંભળવી જોઈએ, અને કથા પછી તમને જે પણ પ્રશ્ન હોય ને એના પછી તમે બોલી શકો છો, પણ નમ્રતાપૂર્વક શાંતિથી સાંભળવી જોઈએ. આ શ્રોતાઓનો પહેલો ગુણ હોવો જોઈએ. એક ગુણ કેવો છે કે પાછળ સુતેલા છે. બોલો, હું એક કલાક અડધો કલાકથી જોઉં છું, મેં કીધું હવે ન બોલું તો ન બોલવામાં સારું છે, પણ શું કહીએ અમે કે ભાઈ શું કરીએ, હવે આ સ્થિતિ છે આપણી. સ્કૂલમાં આપણે ભણવા ગયા હતા એટલે ઊંઘતા ઊંઘતા પેલો સાહેબ એક દંડો મારે જોરથી, પણ ભાઈ ક્યાં પ્રભુજી મારવાના છે. સ્કૂલમાં કોઈ ઊંઘતા ઊંઘતા ભણ્યો છે કોઈ આજ સુધી? પણ ભક્તિમાં આપણને બધી વસ્તુ ચાલે, જે હોય બધું ચાલે, શું કરીએ. પેલા બેંકમાં પૈસા પાસ કરાવવા હોય, વીમાના હોય તો તડકામાં ઉભું રહેવું નથી પડતું. 5,000-10,000 નો જ વીમો પાકવાનો હોય ખાલી, પણ બોલે તડકામાં ઉભા રહેશે લાઈનમાં. સૂર મંદિરમાં ટિકિટ લેવી હોય તો તડકામાં ઉભો રહેશે. પણ ભગવત કથાની અંદર ઊંઘ આવી જાય, કાં તો ઊંઘતા ઊંઘતા, કાં તો પગ લાંબા કરીને, ભાગવત ભગવાન જ્યાં છે ત્યાં આગળ લોકો લાગે છે પગ લાંબા કરીને બેઠા હોય, સુખ શાંતિ. બોલો, પણ શિસ્તતા હોવી જોઈએ, સદાચાર જેને કહેવાય હોવો જોઈએ. શાંતિથી ધ્યાનપૂર્વક બેસીને ભગવાનની કથા, એક તો અડધો કલાક મળે એમાંય આપણે હરખું, કોકનું તો મન કંઈક બીજે જ ભટકતું હોય, શું કરીએ. વૈષ્ણવ સદાચાર હોવો જોઈએ. બધી વસ્તુના નિયમો છે કે 7 વાગ્યાની સ્કૂલ હોય બાળકની, તમને બધાને ખબર છે કે જે કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો હોય બાળક, દીકરી હોય ઇંગ્લિશ સ્કૂલમાં ભણતા હોય, 7 વાગે કીધું હોય તો 7 માં 5 મિનિટની કમી હોય ને તે પહોંચી જશે, ક્લાસમાં જઈને બેસી જશે. અને સત્સંગમાં 8 વાગ્યાનું લખ્યું છે અંદર, પણ અમુક તો બિચારા 9:30 આવે, અમુક તો પતી જાય પછી આવે. એને મહત્વ આપણે ભગવાનને તો આજ સુધી ક્યારે આપ્યું જ નથી, એટલે તો જન્મો જન્માંતરથી ફેરા ફરે જ છે, ચાલું ચાલું. એટલે સિરિયસ બનવું જોઈએ ભક્તિના માર્ગમાં, હંમેશા જાગૃત બનવું જોઈએ, અને જેટલા તમે સિરિયસ બનશો એટલા ભગવાનથી નજીક જશો. આ વસ્તુ છે. અહો મે પશ્યતામ જ્ઞાનમ રિધિ રૂઢમ દુરાત્મન, કે મારું કેટલું મોટું અજ્ઞાન છે કે પારકું શરીર છે, અને પારકા શરીર માટે મેં કેટલા જીવોની હત્યા કરી. વાસ્તવિકમાં આ શરીર પારકું છે, આપણું નથી. પારક કસ્ય દેહસ્ય
આ સંસ્કૃતમાં શ્લોક છે. પારકયસ્યનો અર્થ છે કે આ દેહ પારકો છે, આ દેહ આપણો નથી, પણ આ જગત ની અંદર મારા મારી છે. મારા મારી શું છે? ઓલો પતિ દેવ શું કે, આ પત્ની મારી છે. એલો ઓલો પતિ છે, પત્ની પતિ ને શું કે, આ પતિ કોનો છે? આ મારા છે. પત્ની કે આ પતિ મારા છે, અને ઓલી ઓલો પતિ કે આ પત્ની મારી છે. બે જણા કે ખરા, પણ પછી એક બે વર્ષ પછી એ જ ઘરમાં મારા મારી થતી હોય. મારું મારું કરે છે ને એમાં, એમાં અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં પછી મારા મારી ચાલુ. એ બાળકનો જ્યારે જન્મ થાય ને, તો જન્મ થાય એટલે તરત જ સૌથી પહેલો માતા કહે છે, દીકરો કોનો છે? મારો. પછી બાપા કામેથી આવે, બાર ઉભા હોય, અને જેવો જન્મ થાય ને એટલે તરત જ આવે, એટલે ઈ બાપા કે મારો દીકરો છે. પારકયસ્ય દેહસ્ય, એની પર હું તમને કહું છું કે આ દેહ પારકો છે. બાપા કે મારો દીકરો છે, માં કે મારો દીકરો છે. પેલો જેને જન્મ આપ્યો હોય ને, ઈ ડોક્ટર કે નહીં, આ તો મેં આની ડિલિવરી કરી. બોલો શું કરવું? અને જ્યારે ઈ દીકરો જ્યારે એને ઘરે લાવે, અને એક વર્ષનો, દોઢ વર્ષનો, બે વર્ષનો થાય, બોલતો ચાલતો, ત્યારે બધા લોકો આવે, ભણા બોલ, હું તાર માહો આવ્યો, માસા આવ્યા, હું મારા માસા થાય, પેલા કે મારો ભાણો થાય, માર મામા, હું તારો મામો, મામા, હું તારી ભાઈ, હું તારી માસી. તો કેટલા બધા લોકો કે છે ને કે આ મારો ભાણિયો છે, આ મારો ભત્રીજો થાય. હા, બધા લોકો અલગ અલગ સંબંધ બનાવે છે કે આ મારો છે, આ મારો છે. બધા લોકો કે છે ને કે આ મારો મારો, એટલે બધી શેરી ના ફળિયા ના હોય ને, જે વાહમાં જે રહેતા હોય ને, જે છોકરાઓ નાના ના, એ કે તમે બધા એક બાજુ રહો, આ તો અમારો મિત્ર છે, અમારો દોસ્તાર છે, અમે આંધળો પાટો આની સાથે રમીએ છીએ, કે આ અમારો મિત્ર છે. પારકયસ્ય દેહસ્ય, આ જગત ની અંદર જેટલા પણ સંબંધ છે ને, એ એક બે વર્ષ ને પાંચ વર્ષ માટે રહે છે. એ દીકરો જયારે મોટો થઈ જાય બે વર્ષનો, એટલે ઘરમાં રહે છે, તમારી સામે જ છે. એ દીકરો બાર શેરીમાં રમતો હશે, એટલે બાપા કે લે, હું સફરજન લાવ્યો છું, રમકડા લાવ્યો છું. ક્યાં ગયો દીકરો? આટલા દિવસ તો બાપા બાપા કરતો હતો, હવે ક્યાં ગયો? ઈ કે હવે તમારો નથી રહ્યો. કે કેમ? ઈ કે શેરીમાં ફળિયામાં રમી રહ્યો છે, જાઓ, હવે એના કઈક બીજા સંબંધી થઈ ગયા છે, એટલે એનો મિત્ર એના થઈ ગયા. આ મારો મિત્ર છે, અને આ સંબંધ છે ને બધી જગ્યાએ વેચાઈ રહ્યો છે. પણ કોઈ આજ સુધી એક વ્યક્તિ એવું નથી કીધું કે આ મારો છે, મારો છે. કારણ કે બધાની સાથે જે સંબંધ બનાવેલા છે ને, એ સંબંધ તૂટી જવાના છે. બધા લોકો એમ કે છે ને કે આ મારો છે, મારો છે. પછી લગ્ન થઈ જાય ને, એટલે ઓલી પત્ની કે તમે બધા એક બાજુ રહો, આ ધણી મારો છે. ધીરે ધીરે સંતાન ઉત્પન્ન, સંતાન થાય, એટલે સંતાન છોકરો કે આ બાપા મારા છે. ધીરે ધીરે ઘરડો થાય, બધા લોકો કે આ મારો છે, મારો છે. એ કમાવા જાય તો એ શેઠિયો કે આ મારો માણસ છે. મારા મારી, બધા લોકો મારું મારું કરે છે, પણ વાસ્તવમાં કોઈનો નથી. એટલે છેલ્લે શમશાનના લાકડા કે, તમે બલ્લે બધા લોકો કહેતા હોય, પણ આ જે વ્યક્તિ જે બેઠો છે ને, એ તો રાખ થવાનો છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ. શમશાનના લાકડા કહે છે કે અંતે તો મારો જ થવાનો છે. એટલા માટે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મારું અજ્ઞાન તો જુઓ કે પારકા આ પારકું શરીર છે મારું નથી, અને એને માટે સજાવવા માટે નવરાવવા માટે ખવડાવવા માટે એને સુખી કરવા માટે મેં કેટલા જીવોની હત્યા કરી છે અને એનું બધું પાપ મને લાગશે. અને આટલું મોટું અજ્ઞાન યુધિષ્ઠિર મહારાજને થયું એટલે આખી સભા શાંત થઈ ગઈ કે હવે શું કરીએ, બોલો આમનું અજ્ઞાન કેવી રીતે મટાડવું. ત્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે તમારું અજ્ઞાન એકમાત્ર ભીષ્મ પિતામાં મટાડશે. અને એ હવે બાણ સંયા પર સુતેલા છે અને આજે એમનો છેલ્લો દિવસ છે. 56 દિવસ વીતી ગયા હતા, 18 દિવસનું યુદ્ધ થયું હતું અને 10મા દિવસે ભીષ્મ પિતામાં ધરાશાયી થઈ ગયા હતા. 10મો દાડો હતો જ્યારે એમને બાણ સૈયા પર માર્યા હતા, અને 56 દિવસ એટલે 2 મહિના સુધી એ કુરુક્ષેત્રમાં બાણ સૈયા પર સુતેલા હતા, નિર્જળા ઉપવાસ કરેલો. અને 14 જાન્યુઆરી આપણે ઉત્તરાયણના દિવસે એમને પોતાના શરીરનો અંત લાવ્યો હતો. ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ને એમને. તો એ કથા ભીષ્મ પિતામાં શું ઉપદેશ આપે છે એ કથા આપણે આવતા શુક્રવારે 8:30 વાગે શ્રવણ કરીશું. બધા સમયસર બધા પધારે અને આ સુંદર ભાગવત કથા ભીષ્મ સ્તુતિ કે ભીષ્મ પિતામાં કેવો ઉપદેશ આપે છે એ ઉપદેશ આપણે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 રામ.